જય જીનેન્દ્ર બધાને. આપણે પાઠશાળાનો ક્લાસ શરૂ કરીએ છે. બધા મંગલાચરણ માટે હાથ જોડી લેશે.
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયિરિયાણમ, નમો અજ્જાયાણમ, નમો લોએ સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ.
પારલા પાઠશાળાના અંતર્ગત આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય કરી રહ્યા છે. એ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં છેલ્લા ત્રણ ક્લાસથી આપણે એક એક ચેપ્ટરનું રિવિઝન કરી રહ્યા છે. તો આપણે દ્રવ્ય અધિકાર, ગુણ અધિકાર અને પર્યાય અધિકાર ત્રણ ચેપ્ટરના રિવિઝન આપણે કર્યા. આજે આપણો ટોપિક છે ચાર અભાવ, એ અધિકારનું રિવિઝન કરવું. જો વર્તમાનમાં આ જે એક રીતે કોરોના વાયરસ જે ફેલાયું છે તો એ આપણા માટે એક આશીર્વાદ રૂપે જ છે એવો વિચાર કરવો જોઈએ. કેમ કે એને કારણે આપણે બધા ઘરે રહીને થોડીક વધારે નિવૃત્તિનો આનંદ તો લઈ શકીએ છીએ. પહેલા રોજ મુંબઈમાં ટ્રાવેલ કરવું, અહીંયાથી ત્યાં ધક્કા ખાવા ટ્રેનમાં અથવા તો ગાડીમાં રસ્તા પર ટ્રાફિકમાં ઉભા રહીને, અને ઓફિસમાં જતા આવતા આપણે સહેજે એક બે કલાક તો આપણે એમ જ બરબાદ થઈ જતા હતા. એના સિવાય જે સોશિયલાઇઝિંગ બધું, આને મળવા જવું, ઓલાને મળવા જવું, હવે કોઈ જ માથાકૂટ નથી. જીવ કેટલો નિરાકુળ થઈ ગયો ને. એની સાથે સાથે પહેલા આપણે મંદિરોમાં જતા હતા તો સન્ડે આપણે દૈનિક કાર્યક્રમ હતો મંદિરમાં સવારથી લઈને બપોર સુધી. હવે અનફોર્ચ્યુનેટલી એ થઈ શકતું નથી, પણ તો પણ આપણો કાર્યક્રમ વર્ચ્યુઅલી તો ચાલુ જ છે. તો હવે આપણે ઘરે જ બેસીને અભિષેક પૂજન, ગુરુદેવશ્રીના પ્રવચન, ઘણા બધા જુદા જુદા ક્લાસ. આજે તો એવો સમય આવ્યો કે દસ લક્ષણ પર્વ હમણાં ગયા તો ઠેર ઠેર જુદા જુદા અલગ અલગ જાતના શિબિરો લાગ્યા. તો આપણને સ્વાધ્યાય આદિનો જે નિરંતર આપણને પોષણ મળવું જોઈએ, એક આપણા જ્ઞાનમાં જે નિરંતર સીડિંગ થવું જોઈએ સ્વાધ્યાય આદિનું, એ તો આપણું ચાલ્યું જ છે. તો એક બાજુ આપણને નિરાંત મળી, નિવૃત્તિ થોડીક તો મળી સંસારિક કામથી, અને બીજી બાજુ આપણું સ્વાધ્યાયનું પોષણ ચાલુ જ છે. એટલે આ તો આપણા માટે ગોલ્ડન પીરિયડ છે. તો આનો આપણે લાભ લઈને જે જિનેન્દ્ર ભગવાને કહેલા મૂળભૂત સિદ્ધાંતો છે, જે આપણને પૂજ્ય ગુરુદેવશ્રીએ ઠોકી ઠોકીને સમજાવ્યા, તો એનો ખૂબ આનંદ લેવો જોઈએ. અને વી શુડ એન્શ્યોર કે જે પણ આપણને કંઈ કન્ફ્યુઝન રહી જતું હોય સિદ્ધાંતોમાં તો આપણે એને બરાબર સમજીએ. એને બરાબર સમજીને આપણા જ્ઞાનમાં, આપણા હૃદયમાં એ સિદ્ધાંતોને ઉતારી દઈએ. ખ્યાલ આવે છે ને? એટલે કરવું શું? તો આ ટાઈમમાં દરેક વ્યક્તિએ કોઈ એક શાસ્ત્ર અથવા કોઈ એક ટોપિક કોઈ પણ નક્કી કરીને પોતાની રીતે સ્વાધ્યાય શરૂ કરવો જોઈએ. આપણે ક્લાસ તો જ્યારે વીકમાં એક વાર થાય ત્યારે થાય જ છે, અને મંદિરોમાં આપણા જે મંદિરના કાર્યક્રમમાં જે જયતીબેન ને હર્ષાબેન ક્લાસ લે છે એ આપણા જે દૈનિક થાય છે એ રીતે થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના જ રોજ પ્રવચન થાય છે. પણ આ ઉપરાંત આના સિવાય આપણે આપણી જાતે કોઈ એક ટોપિક લઈને કાં તો પૂજ્ય ગુરુદેવશ્રીના જે રેકોર્ડેડ પ્રવચન હોય એનાથી, અથવા તો આપણી જાતે જે શાસ્ત્રનો સ્વાધ્યાય આપણે કરવો જોઈએ. છ ડાળા આદિ છે, અથવા મોક્ષમાર્ગ પ્રકાશક છે, અથવા દ્રવ્ય સંગ્રહ, યોગ સાર, ઇષ્ટોપદેશ આદિ ઇઝી ગ્રંથો છે, એટલા અઘરા નથી. તો આપણે એને જાતે જ વાંચીને આપણે એનો સ્વાધ્યાય કરી શકીએ, તો એવું આપણે નિયમ કરવો જોઈએ. આવું શું કામ? કેમ કે સ્વાધ્યાય વગર તો ક્યાંય સમાધાન નથી. સ્વાધ્યાય વગર કોઈ જીવને સમાધાન મળતું નથી. જ્યાં સુધી સ્વાધ્યાય તત્વચિંતન એના પર વિચાર મંથન અને ન સમજાય તો કોઈની સાથે ચર્ચા પ્રશ્ન આન્સર જ્યાં સુધી આ નહીં કરીએ તો ત્યાં સુધી આપણા જ્ઞાનમાં જેવું વસ્તુનું સ્વરૂપ છે એ ક્લિયર કેવી રીતના થશે? અને જો એવી રીતના ક્લિયર નહીં થાય તો પછી આપણને સિદ્ધાંતો કેવી રીતના સમજાશે? અને સિદ્ધાંતો જો ન સમજાય અને જીવ પોતાના આત્માના અનુભવ સુધી ન પહોંચ્યો તો તો આ બધું જે આપણે કરી રહ્યા છે એ ખાલી એક્ટિવિટી થઈને રહી જાય. ખ્યાલ આવે છે ને? કોઈ પણ કામ કરીએ તો કંઈ ઇવેન્ચ્યુઅલ પર્પસ હોવું જોઈએ ને, કંઈ ઇવેન્ચ્યુઅલ ગોલ હોવો જોઈએ ને કે આ કરીને મારે આ અચીવ કરવું છે. તો આપણે સ્વાધ્યાય આદિ કરીને અચીવ શું કરવું છે? તો સમ્યક દર્શન એ જીવનનું એકમાત્ર અચીવમેન્ટ ગોલ આપણું હોવું જોઈએ. અને એને અચીવ કરવા માટે થઈને આપણે રેગ્યુલર એનો પ્રોગ્રેસ ટ્રેકિંગ હોવું જોઈએ કે ભાઈ ક્યાંય આગળ વધ્યા કે નહીં. જેનો હું એફર્ટ્સ લઉં છું તેમાં હું આગળ વધું છું કે નહીં, કે પછી આપણે ખાલી જે અનેક વર્ષથી બસ જે ખાલી ક્રિયાઓમાં જોડાયેલા છે તો એ જોડાયેલા છે અને કાંઈ ફરક પડતો નથી આપણી માન્યતામાં, એવું ન હોવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો એના માટે સ્વાધ્યાય, તત્વચિંતન, તત્વ વિચાર અને આત્માના અનુભવ સુધી પહોંચવું અત્યંત આવશ્યક છે. ચાલો હવે આજે આપણું ટોપિક આપણે શરૂ કરીએ છીએ. આપણો ટોપિક છે ચાર અભાવ. જો આપણે દ્રવ્ય, ગુણ અને પર્યાયની આખી સિસ્ટમ, આખી વ્યવસ્થા એકદમ સુવ્યવસ્થિત રીતે સમજ્યા, અને અહીંયા પર્યાય અધિકારમાં તો છેલ્લો ટોપિક જ આપણો હતો ને, સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય, એટલે કે દરેકે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની સીમામાં રહે છે. આપણે સીમંદર ભગવાન માટે કહીએ ને કે જે નિજ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સીમાને ધરનાર છે, એવા સીમંદર ભગવાનનો જય હો. તો ખાલી સીમંદર ભગવાન નહીં, વિશ્વના દરેકે દરેક દ્રવ્ય પોતાની દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સીમાને ધરનાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે નેચરલી જો નેચરલી દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સીમાને ધરે છે તો એનો મતલબ બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પરચતુષ્ટયમાં કાંઈ કરી શકતો નથી. હા, એ આપણે જોયું ને, પહેલા જ આપણે જોઈ લીધું કે સ્વચતુષ્ટયમાં જીવનું શું, દરેક દ્રવ્યનું કાર્યક્ષેત્ર, એનું કર્તવ્ય ખાલી પોતાના સ્વચતુષ્ટયમાં છે. પરચતુષ્ટયમાં એની અન્ય દ્રવ્યની બાઉન્ડ્રીમાં કોઈ પણ દ્રવ્ય કાંઈ હસ્તક્ષેપ, કાંઈ ખલેલ, કાંઈ પણ ઇન્ટરફિયરન્સ કે કાંઈ કરી શકતો નથી. અને કાંઈ ન કરી શકવાને કારણે આ એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. ખ્યાલ આવ્યો ને? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. આ અભાવ કોને કહેવાય? આપણે શરૂઆત અભાવની પરિભાષાથી કરીએ. અભાવ કોને કહેવાય? એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં નહીં હોવું, એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં ન હોવું, એને અભાવ કહેવાય છે. અભાવ કોને કહેવાય? એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં ન હોવું. હવે આપણે દ્રવ્ય કહેતા અહીંયા પદાર્થ પણ કહેવાય, દ્રવ્ય કહેવાય, અર્થ કહેવાય, એક પદાર્થનું અન્ય પદાર્થમાં ન હોવું. અહીંયા પદાર્થનો મતલબ દ્રવ્ય, ગુણ, પર્યાય બધું જ લઈ લેજો. ખ્યાલ આવે છે કે નહીં? આપણે પહેલા શું જોયું? વિશ્વના કેટલા દ્રવ્ય છે? દ્રવ્ય અધિકારમાં શું જોયું? વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? કે છ દ્રવ્ય છે. તો છ દ્રવ્ય છે એનો મતલબ શું થયો? કે છ જુદી જુદી વસ્તુઓ છે કે નહીં? અને જુદી જુદી વસ્તુ છે તો એનો મતલબ એકનું બીજામાં કંઈ ચાલતું નથી, અથવા એક કન્વર્ટ થઈને બીજામાં વયું જતું નથી, બરાબર? પછી આપણે ગુણ અધિકાર જોયો. તો ગુણમાં શું જોયું? કેટલા ગુણો છે? તો અનંત અનંત ગુણો છે. તો એ અનંત અનંત ગુણો અનંત ક્યારે બને? જ્યારે એક બીજામાં કન્વર્ટ થઈને, નહીં તો બધા એક બીજામાં કન્વર્ટ થઈને એક જ ગુણ રહી જાય કે નહીં? પણ એવું તો થતું નથી. વિશ્વમાં અનંત જુદા જુદા ગુણો રહે છે. તો અનંત રહે છે એનો મતલબ એક ગુણ બીજા ગુણમાં કંઈ કરી શકતું નથી. અને પર્યાયોનો તો પ્રવાહ ક્રમ ચાલે છે ને, અનાદિકાળથી પ્રવાહ ચાલે છે અને અનંત કાળ સુધી ચાલ્યા કરે છે. એનો મતલબ એક પર્યાય અન્ય પર્યાયમાં કાંઈ કરી શકતી નથી. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે ગુણ અધિકાર જયારે જોયો ને, તો ગુણ અધિકારમાં સામાન્ય ગુણની અંદર એક અગુરુ લઘુત્વ નામનો ગુણ જોયો હતો. કયો જોયો હતો? સામાન્ય ગુણમાં અગુરુ લઘુત્વ નામનો ગુણ. એની ગુણની પરિભાષા શું હતી? પરિભાષા શું હતી? જે શક્તિને કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે, એટલે કે એક દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે થતું નથી, એક ગુણ અન્ય ગુણ રૂપે થતો નથી, અને દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને જુદા જુદા થઈ જતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? અગુરુ લઘુત્વ કોને કહે છે? જે શક્તિને કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે. તો દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે એનો શું મતલબ? કે દ્રવ્ય એક સબસ્ટન્સ, કોઈ વસ્તુ, એનું જે પણ એનું એક્ઝિસ્ટન્સ છે એ એમને એમ રહે છે. એ એક્ઝિસ્ટન્સ કન્વર્ટ થઈને કંઈક બીજામાં ચેન્જ થઈ જતું નથી. ખ્યાલ આવે છે ને? આ ફંડામેન્ટલ ગુણ છે જેના બેઝિસ ઉપર આ ચાર અભાવનો સિદ્ધાંત રહેલો છે. ચાર અભાવનો સિદ્ધાંત સેના પર રહેલો છે? કે અગુરુ લઘુત્વ ગુણ નામના ફંડામેન્ટલ સિદ્ધાંત પર. કે વિશ્વમાં રહેલા જેટલા પણ દ્રવ્ય છે એ દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે. જો આચાર્ય સમંત ભદ્ર કરીને એક થઈ ગયા, આજથી લગભગ 2000 વર્ષ પહેલા, આપણે નામ કદાચ સાંભળ્યું હશે ને એમનું, આચાર્ય સમંત ભદ્રનું. એમણે રત્નકરણ શાવકાચાર, પછી તત્વાર્થ સૂત્રની ટીકા, એવા ઘણા બધા એમને શાસ્ત્રની રચના કરી. તો એમાંથી એમની એક રચના છે જેનું નામ છે આપ્તમીમાંસા. શું છે રચનાનું નામ? આપ્તમીમાંસા. આપ્ત એટલે તીર્થંકર ભગવાન, જે આપણા હિતોપદેશી છે, વિતરાગી સર્વજ્ઞ અર્યંત ભગવાન. અને મીમાંસા એટલે એનાલિસિસ કરવું. તીર્થંકર અર્યંત ભગવાનનું એનાલિસિસ કરવું એને કહેવાય આપ્તમીમાંસા. અથવા એ શાસ્ત્રનું બીજું નામ પણ છે જેનું એને કહેવાય છે દેવાગમ સ્તોત્ર. દેવાગમ સ્તોત્ર એ તો જે શરૂઆત એવી રીતના થાય છે દેવાગમ એવી રીતના, એટલે એના ઉપરથી એ નામ પડ્યું. બરાબર? તો આ આપ્તમીમાંસા શાસ્ત્ર જે છે, જે રત્નકરણ આપણે સમંતભદ્ર આચાર્યએ રચના કરી છે આજથી 2000 વર્ષ પહેલા, આ જે આખું સૂત્ર છે લગભગ કંઈક 100થી વધારે કડીઓનું સૂત્ર છે. એ તત્વાર સૂત્રનું જે મંગલાચરણ છે ને, એ મંગલાચરણ ઉપર એની આખી રચના થઈ છે. તત્વાર સૂત્રનું મંગલાચરણ શું છે? એ તત્વાર સૂત્રનું જે મંગલાચરણ છે ને, એના ઉપર એની આખી રચના થઈ છે. એ મંગલાચરણ હમણાં મને યાદ આવશે, જરાક જસ્ટ ભૂલી ગયો. તો એ આપ્તમીમાંસા ગ્રંથમાં એના 9 થી લઈને 11 સૂત્ર છે. 9, 10 અને 11 આ 3 સૂત્રમાં આ 4 અભાવની ચર્ચા આવી છે. આ 4 અભાવની ચર્ચાનું મૂળ ઓરિજિનલ સ્તોત્ર જે કહેવાય, એ મૂળ ઓરિજિનલ સ્તોત્ર જે કહેવાય, એની રચના ત્યાંથી થઈ છે. 9, 10, 11 હા, જો યાદ આવ્યું. તત્વાદ સૂત્રનું મંગલાચરણ મોક્ષ માર્ગસ્ય નેતારમ, મોક્ષ માર્ગના નેતા છે. ભેતારમ કર્મ ભૂભૃતામ, જે કર્મના પર્વતોને જેણે નાશ કર્યો છે. અને જ્ઞાતારમ વિશ્વતત્વાનામ, મોક્ષ માર્ગસ્ય ભેતારમ, મોક્ષ માર્ગનું વર્ણન કરનારા છે એટલે હિતોપદેશી છે. ભેતારમ કર્મ ભૂભૃતામ એટલે વિતરાગી છે, કર્મોનો નાશ કરીને હવે વિતરાગી થયા છે. અને જ્ઞાતારમ વિશ્વતત્વાનામ, કે વિશ્વના જે પદાર્થો છે બધા એને જાણનારા છે. વંદે તદગુણ લબ્ધયે, એવા હું વિતરાગી સર્વજ્ઞ અને હિતોપદેશી એવા અર્યંત ભગવાનનું હું વંદન નમન કરું છું. તો આમાં શેની વાત આવી મંગલાચરણમાં? કે અર્યંત ભગવાનના સ્વરૂપની વાત આવી. તો એના પરથી લઈને કે આચાર્ય સમંત ભદ્રએ એ અર્યંત ભગવાનની આખી મીમાંસા કરતું આ કવિતા લખી છે. તો અર્યંત ભગવાનની મીમાંસા કરતા એમણે શું લખ્યું? કે હે અર્યંત ભગવાન, તમે એટલા માટે પૂજ્ય નથી કે તમે સમોશરણ આદિ વિભૂતિમાં બિરાજિત રહો છો, કેમ કે એવી વિભૂતિ તો દેવોને પણ જોવામાં આવે છે. પછી શું કીધું કે હે અરિયંત ભગવાન, તમે એટલે પૂજ્ય નથી કે તમે નગ્ન આદિ છો અને તમારું શરીર આટલું ચમકે છે, અથવા તો તમે આટલા બધા લોકો તમારી આજુબાજુ ફરે છે. કેમ? કેમ કે જો એવું હો તો એવા તો ઘણા બધા જે તપસ્વી યોગી આદિ હોય, દંભી જીવો હોય, એ લોકોમાં પણ આવી વિક્રિયા જોવામાં આવે છે કે એમનું પણ શરીર ચમકતું હોય, લોકો એની આજુબાજુ ટોળામાં ફરે, એવું બધું જોવામાં આવે છે. તો તમે સેના માટે પૂજ્ય છો? કે તમે તમારી વિતરાગતા, સર્વજ્ઞતા અને હિતોપદેશીપણા માટે પૂજ્ય છો. એમ કરીને આખા દેવાગમ સ્તોત્રની શરૂઆત એમણે કરી છે. અને એમાં પછી એમણે 9મી કડી, 10મી કડી અને 11મી કડી એમાં આ ચાર અભાવનું વર્ણન કર્યું છે. એ ચાર અભાવમાં શું કહે છે? એ ચાર અભાવમાં આચાર્ય સમનભદ્ર એ જ કહે છે કે આ વિશ્વની જે વસ્તુ સ્વરૂપની રચના તમે કહી, હા તીર્થંકર ભગવાન, જે વસ્તુ સ્વરૂપની રચના તમે કહી, તો એ રચનામાં આવી રીતના આવ્યું છે કે એક દ્રવ્યનો, એક પદાર્થનો અન્ય પદાર્થમાં અભાવ છે. તો એ અભાવની એમણે ચર્ચા ત્યાં કરી. તો જો આ કયા અભાવ છે ચાર, આ ચાર અભાવ કયા કીધા? તો આપણે પહેલા નામ જોઈ લે બધા. પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અન્યોન્યાભાવ અને અત્યંતભાવ. ફરીથી ચાર અભાવના નામ આપણે બધા સાથે બોલશું, તમે મારી સાથે બોલજો. પહેલો પ્રાગભાવ, બીજો પ્રધ્વંસાભાવ, ત્રીજું અન્યોન્યાભાવ અને ચોથું અત્યંતાભાવ. ફરીથી ચાર અભાવ, પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અન્યોન્યાભાવ અને અત્યંતાભાવ. જો આપણે પહેલા બધાની પરિભાષા જોઈ લઈએ પછી એનું ડિટેલમાં આપણે જોશું. પ્રાગભાવ કોને કહેવાય? જો પ્રશ્નોત્તર માળામાં 316 નંબરનો ક્વેશ્ચન છે. પ્રાગભાવ, પ્રાક, પ્રાગ છે ને, ગ, પ્રાગ. તો સંસ્કૃતમાં એવો નિયમ છે કે ક હોય ને, લેટર કે અને અ, એ બે વર્ડ મળીને, ક અને અ મળીને ગ થઈ જાય, સંધિ જે આવે ને, સંધિ. તો એમાં આ પ્રાગભાવ એને તમે બેમાં સ્પ્લિટ કરો તો પ્રાક પ્લસ અભાવ. પ્રાક એટલે જૂનું, અભાવ એટલે નથી, બરાબર? તો વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં, જૂની પર્યાયમાં અભાવ, એને કહેવાય પ્રાગભાવ. સિમ્પલ છે ને? વર્તમાન પર્યાયનો, કોઈ પણ એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની પૂર્વ પર્યાયમાં અભાવ, તેને કહેવાય પ્રાગભાવ, બરાબર? પછી સેકન્ડ પ્રધ્વંસાભાવ જોઈએ. પ્રધ્વંસાભાવ કોને કહેવાય? પ્રધ્વંસ અભાવ. પ્ર એટલે પ્રકૃષ્ટ રૂપે, એટલે પોઝિટિવલી. ધ્વંસ, ધ્વંસ એટલે નાશ થવો. અને અભાવ, પ્રધ્વંસાભાવ એટલે શું? કે વર્તમાન પર્યાય જે ચાલે છે એ નેક્સ્ટ સમયમાં જ પોઝિટિવલી એનો ધ્વંસ થઈ જશે, એનો અભાવ થઈ જશે. એટલે કે વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ, વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ, એને શું કહેવાય? પ્રધ્વંસાભાવ. જો આ પ્રાગભાવ અને પ્રધ્વંસાભાવ કોઈ પણ એક જ દ્રવ્યની પર્યાય પર લાગુ પડે છે, ખ્યાલ આવ્યો ને? યુ કેનોટ કમ્પેર ટુ દ્રવ્ય આપસમાં. પ્રાગભાવ અને પ્રધ્વંસાભાવ હેઝ ટુ બી કમ્પેર્ડ વિધિન ધ સેમ દ્રવ્ય. કોઈ પણ એક જ દ્રવ્યની વર્તમાન પર્યાયનો, કોઈ પણ એક જ દ્રવ્ય, એ જ દ્રવ્યની ભૂતકાળની પર્યાયમાં અભાવ, તેને કહેવાય પ્રાગભાવ. અને કોઈ પણ એક જ દ્રવ્યની વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ, તેને કહેવાય પ્રધ્વંસાભાવ, બરાબર? આ પ્રાગભાવ અને પ્રધ્વંસાભાવ આપણને શું બતાવે છે? કે કોઈ પણ એક દ્રવ્યની દરેકે દરેક પર્યાયો સ્વતંત્ર છે. શું બતાવે છે? કોઈ પણ એક જ દ્રવ્યની દરેકે દરેક પર્યાયો સ્વતંત્ર છે. એટલે એક જ દ્રવ્યની ભૂતકાળની પર્યાય અને વર્તમાનની પર્યાય આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇચ અધર, અને વર્તમાનની પર્યાય અને ભવિષ્યની પર્યાય આર ઓલ્સો ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇચ અધર. એ આપણને કોણ બતાવે છે? પ્રાગભાવ અને પ્રધ્વંસાભાવ, બરાબર? આ બે અભાવ આપણે જોયા. હવે એનાથી આગળ વધીએ, થર્ડ અભાવની પરિભાષા જોઈ લે, અન્યોન્યાભાવ. અન્યોન્યાભાવની પરિભાષા શું છે? જો ક્વેશ્ચન નંબર 320 છે આપણે પ્રશ્નોત્તર માળામાં. કોઈ પણ એક જ પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો કોઈ અન્ય પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ. હવે જો આ બધા પરિભાષાઓ શું કામ આવી રીતના મૂકવામાં આવી, એનો શું મતલબ છે એ આપણે થોડી વારમાં જોશું. પહેલા હમણાં ખાલી પરિભાષાઓ જોઈ લઈએ છે, બરાબર? તો અન્યોન્યભાવ, અન્ય અભાવ. અન્યોન્યભાવ એટલે શું? અન્ય પ્લસ અન્ય અભાવ. એટલે કે કોઈ પણ એક પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાય અને કોઈ અન્ય પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાય, તો ધીઝ ટુ પ્રેઝન્ટ ફોર્મ ઓફ ટુ ડિફરન્ટ પૂદગલ દ્રવ્ય, દે આર અન્ય અન્ય ફ્રોમ ઇચ અધર. ખ્યાલ આવે છે ને? કોઈ બે પૂદગલ પરમાણુ હોય, એ બે પૂદગલ પરમાણુની વર્તમાન પર્યાયો એકબીજાથી અન્ય અન્ય છે, માટે એનો આપસમાં અભાવ છે. ખ્યાલ આવ્યો? આ અન્યોન્ય ભાવ શેના માટે કહેવામાં આવ્યું? અન્યોન્ય ભાવ એટલા માટે કહેવામાં આવ્યું કે પૂદગલ દ્રવ્યમાં સ્કંદ બનીને એક નવું ફોર્મ જાણે અપીયર થાય એવી એનામાં શક્તિ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જેવી રીતના એમ સમજો કે આ આપણી પાસે પેન છે, આ પેનમાં એક ઢાંકણું છે અને આ એક એનું નીચેની એકચ્યુઅલ પેન છે. તો આ ઢાંકણું જુદા પૂદગલોથી બનેલું છે અને નીચેની પેન એ જુદા પૂદગલોથી બનેલી છે. તો બે જુદી જુદી વસ્તુ હોવા છતાં એને જોડી દઈએ તો એક નવો પદાર્થ જાણે ઉત્પન્ન થયો હોય એવું લાગે છે. ખ્યાલ આવે ને? એવું લાગે છે. એવું લાગવા છતાં જે 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 આખો પદાર્થ બન્યો એ આખા પદાર્થની અંદર, એટલે કે સ્કંદ જે બન્યો એ સ્કંદની અંદર એના જે પરમાણુ રહેલા છે એ પરમાણુની જે વર્તમાન પર્યાય છે એકબીજાથી સ્વતંત્ર છે. ખ્યાલ આવે? એને કહેવાનો મતલબ છે. એટલે કે વિશ્વના દરેકે દરેક પૂદગલ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇચ અધર. ખ્યાલ આવ્યો? એને કહેવાય અન્યોન્ય ભાવ. આ અન્યોન્ય ભાવ ખાલી પૂદગલ દ્રવ્ય પર જ લાગુ પડે છે, બરાબર? એ આપણે જોશું થોડીક વાર. હવે ફોર્થ અભાવ જોઈ લઈએ. ફોર્થ અભાવની પરિભાષા શું છે? ફોર્થ અભાવ કહેવાય અત્યંતાભાવ. ફોર્થ અભાવ કોને શું નામ છે? અત્યંતાભાવ. અત્યંત અભાવ. અત્યંત અભાવ એટલે શું? અત્યંત અભાવ. અત્યંત એટલે ટોટલ અભાવ. ખ્યાલ આવ્યો કે નહીં? અત્યંત એટલે ટોટલ અભાવ. તો અત્યંત અભાવ શું કહે છે? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ત્રિકાળ અભાવ, તેને કહેવાય અત્યંત અભાવ. ફરીથી, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં ત્રિકાળ અભાવ, એને કહેવાય અત્યંત અભાવ. ખ્યાલ આવે છે? અત્યંત અભાવ શું દેખાડે છે? કે વિશ્વના બધા જ દ્રવ્ય એકબીજાથી ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે. વિશ્વના બધા જ દ્રવ્ય એકબીજાથી ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે, એને કહેવાય અત્યંતા ભાવ. ખ્યાલ આવે છે? ફરીથી જો આપણે ચાર અભાવના નામ જોઈ લઈએ, એની પરિભાષા જોઈ લઈએ, પછી એના એક્ઝામ્પલથી આપણે એને ડિટેલમાં સમજશું. ચાર અભાવના નામ શું છે? પ્રાગભાવ, પ્રધ્વંસાભાવ, અન્યોન્યાભાવ અને અત્યંતાભાવ, બરાબર? પ્રાગભાવની પરિભાષા શું છે? વર્તમાન પર્યાયનો, પ્રાગ એટલે ભૂતમાં, તો વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ, એને કહેવાય પ્રાગભાવ. પ્રધ્વંસાભાવ કોને કહેવાય? ધ્વંસ. ધ્વંસ એટલે નાશ થવાનો છે, તો વર્તમાન પર્યાયનો એ જ દ્રવ્યની ભવિષ્યની પર્યાયમાં અભાવ, તેને કહેવાય પ્રધ્વંસાભાવ. પછી થર્ડ અન્યોન્ય અભાવ, અન્ય અન્ય અભાવ. તો એક પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો અન્ય પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ, તેને કહેવાય અન્યોન્ય અભાવ. અને ફોર્થ કયો છે? અત્યંતાભાવ, એટલે કે એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં ત્રિકાળ અભાવ. એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં ત્રિકાળ અભાવ. ખ્યાલ આવ્યું? એને કહેવાય અત્યંતાભાવ. આ બધાને ખ્યાલમાં આવી ગયું કે નહીં? હવે જો આને ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. પહેલા જો આપણે એક મેટ્રિક્સ બનાવીએ, હા, એક મેટ્રિક્સ સમજો કે આ વિશ્વ છે ને, વિશ્વ, એ વિશ્વમાં કોણ રહેલું છે? વિશ્વમાં કોણ રહેલું છે? તો વિશ્વમાં છ પ્રકારના, છ જાતિના દ્રવ્ય રહેલા છે. અને સંખ્યા એકાઉન્ટ કરો તો કેટલા દ્રવ્ય છે? તો જીવ અનંત, ઉદ્ગલ અનંત અનંત, પછી ધર્મ અધર્મ આકાશ એક એક, અને કાળ અસંખ્યા, બરાબર? એટલે ટોટલ એ પણ અનંત અનંત. તો વિશ્વના છ જાતિના દ્રવ્યને તમે એક લાઇન પર રાખો. સપોઝ ઉભા આપણે કોલમ્સમાં અરેન્જ કર્યા, અને દરેક દ્રવ્યની અંદર શું છે કે દ્રવ્ય છે, એનો ગુણ છે, એની પર્યાયો છે. બરાબર કે નહીં? દરેક દ્રવ્યના દ્રવ્ય, ગુણ અને પર્યાય. તો તમારે 6x3 એવું મેટ્રિક્સ ઉભું થાય ને, ટેબલ ઉભું થાય ને, કે આ બાજુ છ દ્રવ્ય તમે મૂક્યા, જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. અને આ બાજુ શું મૂક્યું? દ્રવ્ય, ગુણ, પર્યાય. એટલે જીવનું દ્રવ્ય, જીવના ગુણો, જીવની પર્યાયો. પૂદગલનું દ્રવ્ય, પૂદગલના ગુણો, પૂદગલની પર્યાયો. ખ્યાલ આવ્યો ને? એમ આખું તમે 6x3 નું ટેબલ બનાવો. હવે આગળ વિચાર કરો, આપણને ફોર્થ અભાવ શું કીધો? સૌથી પહેલા આપણે ઊંધા ક્રમમાં થોડા જઈએ તો આપણને સમજાય બરાબર. ફોર્થ અભાવ શું કીધો? અત્યંત અભાવ. અત્યંત અભાવ એટલે કે એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં ત્રિકાળ અભાવ. એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં ત્રિકાળ અભાવ. બરાબર કે નહીં? હવે આ અત્યંત અભાવની પરિભાષામાં જ્યાં દ્રવ્ય શબ્દ વાપરવામાં આવે છે ને, તો ત્યાં દ્રવ્ય, ગુણ, પર્યાય બધું લઈ લેવાનું. ખ્યાલ આવે છે કે નહીં? એક દ્રવ્ય અથવા ગુણ અથવા પર્યાયનો એના અન્ય દ્રવ્ય, સોરી, એક દ્રવ્ય અથવા ગુણ અથવા પર્યાયનો કોઈ બીજા દ્રવ્ય અથવા ગુણ અથવા પર્યાયમાં ત્રિકાળ અભાવ. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે જો મેટ્રિક્સ બનાવ્યું તો જીવ એના દ્રવ્ય, ગુણ, પર્યાય, એનો પૂદગલના દ્રવ્ય, ગુણ, પર્યાયમાં અભાવ. બરાબર? તો જીવના દ્રવ્ય, ગુણ, પર્યાય જુદા, પૂદગલના દ્રવ્ય, ગુણ, પર્યાયો જુદા. બરાબર? તો ધર્મ, અધર્મ, આકાશ ને કાળ બધા જ દ્રવ્યના દ્રવ્ય, ગુણ, પર્યાયો જુદા જુદા, એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ, એકનો બીજામાં અત્યંત અભાવ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ અત્યંત અભાવથી બેનિફિટ શું થયો? કે આ જે વિશ્વના છ દ્રવ્ય છે, એ છ એ દ્રવ્યના દ્રવ્ય, ગુણ, પર્યાયો આપસમાં એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા. આપસમાં એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા ને, સ્વતંત્ર થઈ ગયા ટોટલ. એટલે હવે છના દ્રવ્ય, ગુણ, પર્યાયનો આપસમાં કોઈમાં પણ અભાવ એકબીજામાં. એટલે હવે સમજો, જીવનું પર્યાય લઈએ તો જીવ દ્રવ્યની પર્યાયનો પૂદગલના દ્રવ્યમાં અભાવ, અથવા જીવ દ્રવ્યના ગુણોનો પૂદગલ દ્રવ્યની પર્યાયમાં અભાવ. આવી રીતના ક્રોસ કનેક્શન પણ તમે કરો તો બધાનો એકબીજામાં અભાવ, એને કહેવાય અત્યંત અભાવ. ખ્યાલ આવે છે કે નહીં? જો પ્રાગભાવ અને પ્રધ્વંસ ભાવ તો કોઈ પણ એક જ દ્રવ્યની અંદર લાગુ પડશે, અન્યોન્ય ભાવ એ ફક્ત પૂદગલની અંદર જ લાગુ પડશે. તો જે એવો અભાવ જે એકબીજાના દ્રવ્યની અંદર લાગુ પડે છે, એવો કયો અભાવ છે? તો એ અત્યંત અભાવ. ખ્યાલ આવ્યો કે નહીં? જો ઉદાહરણથી જોઈએ, સમજો જીવ દ્રવ્યના જ્ઞાન ગુણની જાણવારૂપ પર્યાયમાં આપણી પેન ક્યાં ગઈ? આ પેનના જે વર્ણગુણ છે ને, વર્ણ એટલે એનો કલર, તો એ કલર કયો છે? કે ગ્રીન કલર છે. તો જીવ દ્રવ્યના જ્ઞાન ગુણની પર્યાયનો ઉદગલ દ્રવ્યના વર્ણગુણની પર્યાયમાં અભાવ. કયો અભાવ? અત્યંત અભાવ. ખ્યાલ આવ્યો કે નહીં? જીવ દ્રવ્યની એક પર્યાયનો ઉદગલ દ્રવ્યની એક પર્યાયમાં અભાવ, એને કહેવાય અત્યંત અભાવ. કોઈ પણ આપસમાં એકબીજા દ્રવ્યનો અભાવ, આપસમાં એકબીજાના ગુણોનો અભાવ અને આપસમાં એકબીજાની પર્યાયનો અભાવ, એ બધા જ માં જ્યાં બે જુદા જુદા દ્રવ્ય લીધા, એક્સેપ્ટ પૂદગલ, બે પૂદગલ લો તો એ જુદું થઈ ગયું. પણ જો એક જીવ, એક પૂદગલ, એક પૂદગલ, એક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, જ્યાં જુદા જુદા દ્રવ્ય લીધા અને આપસમાં કયો અભાવ? તો અત્યંત અભાવ. આટલું ક્લિયર થયું? આનાથી બધા જ દ્રવ્ય એકબીજાથી સ્વતંત્ર થઈ ગયા. હવે એનાથી આગળ આવો, હવે જોઈએ પ્રાગભાવ ને પ્રધ્વંસાભાવ. ભાઈ, બધા દ્રવ્ય એકબીજાથી તો જુદા, બરાબર છે, તો પણ એક જ દ્રવ્યમાં થનારી પર્યાયો તો એકબીજા પર ડિપેન્ડન્ટ હોઈ શકે કે નહીં? હોઈ શકે કે નહીં? કે સમજો ઘઉંમાંથી રોટલી બનવાની છે, તો ઘઉંના લોટમાંથી પહેલા આપણે લોટ બાંધવો તો પડે કે નહીં? લોટ બાંધ્યા પછી લુવા તો પાડવા પડે કે નહીં? લુવા પાડ્યા પછી વણવા તો પડે કે નહીં? વણ્યા પછી શેકવા તો પડે કે નહીં? તો આ જે બધી પર્યાયો જે થાય છે કે નહીં, તો બધી પર્યાયો તો આપસમાં એકબીજાથી ડિપેન્ડન્ટ છે, એટલું તો કહો. તો કે ના, એક જ દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની પૂર્વ પર્યાયમાં અભાવ, એને કહેવાય પ્રાગભાવ. અને એક જ દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની ભવિષ્યની પર્યાયમાં અભાવ, એને કહેવાય પ્રધ્વંસાભાવ. ખ્યાલ આવે છે ને? હવે પર્યાયો તો કેટલી છે કોઈ પણ એક દ્રવ્યની? અનાદિથી લઈને અનંત કાળ સુધીની અનંત અનંત પર્યાયો છે, બરાબર? કોઈ પણ એક જ દ્રવ્યની અનાદિકાળથી લઈને અનંત કાળ સુધીની અનંત અનંત પર્યાયો. પણ હવે બધી જ પર્યાયમાં આપસમાં એકબીજામાં અભાવ. કેમ કે વર્તમાન તરીકે તમે કોઈ પણ પર્યાય લો, સમજો આ અનાદિ અનંત અનંત આ પર્યાયો થઈ ને, એમાંથી કોઈ પણ પર્યાયને વર્તમાન તરીકે લો તો એનાથી પહેલાની પર્યાયમાં અભાવ, એ પ્રાગભાવ. એનાથી પછીની પર્યાયમાં અભાવ, એ પ્રધ્વંસાભાવ. એનો મતલબ કે કોઈ પણ એક જ દ્રવ્યની અનાદિ અનંત અનંત પર્યાયો, એ બધાનો આપસમાં એકબીજામાં અભાવ. ખ્યાલ આવ્યો કે નહીં? જો અત્યંતા ભાવથી બધા જ છ એ છ દ્રવ્ય ગુણ અને પર્યાયો એકબીજાથી સ્વતંત્ર થઈ ગયા, બરાબર, અત્યંત ભાવથી બધા જ દ્રવ્ય ગુણ પર્યાયો આપસમાં એકબીજાથી સ્વતંત્ર થઈ ગયા. હવે પ્રાગભાવ ને પ્રધ્વંસ ભાવથી એક જ દ્રવ્યની બધી જ પર્યાયો આપસમાં એકબીજાથી સ્વતંત્ર થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? તો અત્યંત ભાવ, પ્રાગભાવ અને પ્રધ્વંસાભાવ, આનાથી શું થયું કે વિશ્વના જેટલા પણ દ્રવ્ય છે એ દ્રવ્યના અનંતા ગુણો અને એની અનંતી પર્યાયો આપસમાં પણ એકબીજાથી સ્વતંત્ર અને એકબીજાની સાથે કોરિલેટ કરો તો પણ સ્વતંત્ર. એટલે વિશ્વની દરેકે દરેક પર્યાયો સ્વતંત્ર, દરેકે દરેક ગુણો સ્વતંત્ર અને દરેકે દરેક દ્રવ્ય પણ સ્વતંત્ર. ખ્યાલ આવ્યો? અચ્છા, આટલું તો બરાબર. પણ તો પણ ભાઈ, પૂદગલ દ્રવ્યમાં તો એવી એક વિશેષ પ્રોપર્ટી છે કે નહીં કે પૂદગલ દ્રવ્યમાં સ્કંધ જોવામાં આવે છે. સ્કંધ એટલે શું? કે બે અથવા બે થી અધિક પરમાણુઓ પૂદગલમાં જોડાઈને એક સ્કંધ ફોર્મ થાય છે. જેવી રીતના આ ઢાંકણું જુઓ તો આ ઢાંકણું પણ અનંત પૂદગલ પરમાણુઓથી બનેલું છે ને. આ પેનનું ઢાંકણું એ અનંત પૂદગલ પરમાણુઓથી બનેલું છે. એવું હોવા છતાં વર્તમાનમાં તો એક પદાર્થ લાગે છે કે નહીં? વર્તમાનમાં તો એક પદાર્થ લાગે છે કે નહીં? લાગે છે, બરાબર. જ્યાં સ્થૂળ દ્રષ્ટિએ જુઓ તો એવું લાગે છે કે વર્તમાનમાં એક પદાર્થ છે. જ્યાં સૂક્ષ્મ દ્રષ્ટિએ જુઓ, એને માઇક્રોસ્કોપની અંદર મૂકો કે એને એને કાપતા જાઓ કાપતા જાઓ અને સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો એના બધા પરમાણુઓ જુદા પડી જાય છે. જુદા પડી જાય છે કે નહીં? તો જુદા ક્યારે પડે? જ્યારે જુદા હતા તો જ જુદા પડે કે નહીં? જેવી રીતના સમજો કે આ શરીર છે, બરાબર. આ શરીરને તમે કાપતા જાઓ કાપતા જાઓ તો જુદું પડી જાય છે. એક એક પરમાણુ જુદા પડી જાય, વાળ જુદા પડી જાય, આ કાન જુદા પડી જાય, નાક જુદા પડી જાય કે નહીં? પણ એની અંદર રહેલો આત્મા, એને તમે કાપતા જાઓ તો આત્માના બે ટુકડા થાય છે? ક્યારે? ક્યારે બે ટુકડા થતા નથી. ખ્યાલ આવે છે ને? આત્માના બે ટુકડા થતા જ નથી. કેમ? કેમ કે એ એક અખંડ પદાર્થ છે આત્મા. જ્યારે આ શરીર એ એક પદાર્થ નથી, એ તો અનંત પરમાણુઓનો એક સમૂહ છે. આટલું ખ્યાલ આવ્યો? તો ઓકે, તો હવે એવું જોવામાં આવે છે કે આ અનંત પરમાણુઓનો સમૂહ, એમાં રહેલા પરમાણુઓ એક સ્કંદમાંથી અન્ય સ્કંદમાં જાય છે એવું જોવામાં આવે છે. જેવી રીતના વિચાર કરો, આ શરીર એ વર્તમાનમાં શરીર, આ પરમાણુઓ વર્તમાનમાં શરીરના આકારે છે. શરીરના આકારે છે કે નહીં? હવે એવું ઇમેજિન કરો કે સમજો હમણાં મારું મૃત્યુ થઈ જાય, અને હમણાં જો મૃત્યુ થઈ જાય તો આ શરીરનું શું થશે? આત્મા તો ચાલ્યો ગયો અન્ય ગતિમાં, શરીરનું શું થશે? કે ભાઈ શરીરને સ્મશાનમાં જઈને એને બાળી નાખશે, બરાબર. હવે જ્યાં શરીરને સ્મશાનમાં જઈને બાળી નાખશે તો આ જે બધા પરમાણુઓ છે કે નહીં, એ પરમાણુઓ કાં તો રાખ રૂપે થઈ જશે. હા, જો આપણે આપણી બોડીમાં જે પણ મેટલ હોય ને, મેટલ એટલે બધા ધાતુઓ, આયર્ન છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, એ બધું તો બળતાની સાથે ઓક્સિડાઇઝ થઈને એનું સોલ્ટ બની જાય, એટલે રાખ બની જાય. અને જેટલું પણ કાર્બોનેશિયસ મટીરિયલ છે કે પાણી, તો ઉડી જશે. અને જે હાઇડ્રોકાર્બન છે એનું કાર્બન ડાયોક્સાઇડ બની જશે અને એ વાતાવરણમાં બધે ફેલાઈ જશે. તો કહેવાનો મતલબ શું છે કે આ શરીરના પરમાણુઓનું શું થયું, એ પરમાણુઓ વિખેરાઈ ગયા. બધા વિખેરાઈ ગયા કે નહીં? શરીરના પરમાણુઓ બધે વિખેરાઈ ગયા. અમુક રાખમાં ગયા, અમુક પાણી થઈને વરાળ થઈ ગઈ, અમુક ગેસ હતું એ પણ વાતાવરણમાં બધે ફેલાઈ ગયા. હવે એ જ કાર્બન ડાયોક્સાઇડ ગેસ, સમજો બાજુમાં કોઈ ઝાડ હોય, કોઈ પ્લાન્ટ હોય, તો એ પ્લાન્ટ એને ઓબ્ઝર્વ કરી લેશે. એ ઓબ્ઝર્વ કરીને એનાથી એ પોતાનું જે પણ એનું અંદર મેકેનિઝમ હોય એનાથી એની એનર્જી બનાવશે. એમાંથી એ ફ્રૂટમાં જશે પરમાણુ. એ જ ફ્રૂટને કોઈ અન્ય પર્સન ખાશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો સમજો કે બાજુમાં એપલનું, સફરજનનું ઝાડ હતું. તો મારા શરીરના પરમાણુઓ, એટલે મારા એટલે આ શરીરના પરમાણુઓ, એ કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં થયા, ત્યાંથી એપલના ઝાડમાં ઓબ્ઝર્વ થયા, ત્યાંથી પર્ટિક્યુલર એપલમાં એ પરમાણુ ન્યુટ્રિયન્ટ તરીકે પહોંચી ગયા. હવે એ જ ન્યુટ્રિયન્ટને મારા જ ઘરના અન્ય સદસ્યોએ ખાધું, તો આ શરીરના પરમાણુઓ એમના શરીરમાં ભળી ગયા. આ ખ્યાલ આવે છે કે નહીં? જો પુદ્ગલ પરમાણુની ઘણી વિચિત્રતા છે, ઘણી વિચિત્રતા છે. એક સ્કંદમાંથી અન્ય સ્કંદરૂપ થતા જોવામાં આવે છે. આવે છે કે નહીં? જેવી રીતના આ શરીરના આ જે સ્કિનના સેલ્સ હોય ને, હવે અમુક સ્કિનના સેલ સરફેસ પર હોય, ડેડ થઈ ગયા હોય, તો આપણે બહુ હાથ ઘસીએ તો ઘણીવાર અમુક પરમાણુ ખરી જાય કે નહીં? અમુક સ્કિનના સેલ્સ ખરી ગયા. ખરી ગયા તો જમીનમાં, માટીમાં ભળી ગયા. હવે આપણે ઝાડું કાઢ્યું એટલે કચરામાં વયા ગયા. કચરામાંથી લેન્ડફિલમાં વયા જશે. તો આ પરમાણુઓનું ક્યાંથી ક્યાં સ્થળાંતર થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. જોઈ શકીએ છીએ કે નહીં? તો ચાલો, ઉદગલના પરમાણુઓ એક સ્કંદમાંથી અન્ય સ્કંદમાં જઈ શકે છે, એટલું તો આપણે જોયું કે નહીં? એટલું આપણે પ્રૂવ થયું. તો જો એક સ્કંદમાંથી અન્ય સ્કંદમાં જો જઈ શકતા હોય, તો એનો મતલબ વર્તમાનમાં જે પરમાણુ મારા શરીરમાં છે, સમજો એ પરમાણુ ભવિષ્યમાં પેનમાં વયા જાય. અથવા ઊંધું સમજો કે આ પેનના પરમાણુ છે ઉપરના, હવે મેં એને બહુ ઘસી તો મારા હાથમાં આવી ગયા. હાથમાંથી સમજો સ્કિનમાં ઓબ્ઝર્વ થઈ ગયા. થઈ શકે ને? તો એ જ પરમાણુ પેનમાં પણ છે અને એ જ પરમાણુ મારી સ્કિનમાં પણ છે. તો એક જ પરમાણુ બે જગ્યાએ છે કે નહીં? તો એક જ પરમાણુ બે જગ્યાનું કાર્ય કરી શકે છે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? એક જ પરમાણુ મારા હાથનું કાર્ય પણ કરી શકે છે અને એ જ પરમાણુ પેનનું પણ કાર્ય કરી શકે છે. જો થોડું ધ્યાનથી સાંભળજો, સમજો, પુદ્ગલમાં એવી શક્તિ છે કે એક સ્કંદમાંથી અન્ય સ્કંદમાં જઈ શકે છે. પણ એ જતા ટાઈમ લાગે કે નહીં? એક જ કાળમાં, એક જ સમયે એ પુદ્ગલ પરમાણુ બે અન્ય જગ્યાએ હોતા નથી. એક જ સમયે એ પુદ્ગલ આમાં પણ છે ને મારા હાથમાં પણ છે, એવું તો ન બને ને? હા, ટાઈમ જતા એવું થઈ શકે. તો પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયનો, આ જે પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાય ક્યાં છે કે પેનમાં છે, આ હાથના પુદ્ગલ પરમાણુની વર્તમાન પર્યાય ક્યાં છે કે હાથમાં જ છે. તો એક પુદ્ગલની વર્તમાન પર્યાયનો બીજા પુદ્ગલની વર્તમાન પર્યાયમાં અભાવ, એને કહેવાય અન્યોન્ય અભાવ. અન્યોન્ય અભાવ શું કહે છે? કે એટ એની પર્ટિક્યુલર ટાઈમ એક પુદ્ગલ પરમાણુ બે જગ્યાનું કાર્ય ન કરી શકે. હા, એ પુદ્ગલ પરમાણુ એક સમયમાં અહીંયા હોય અને ભવિષ્યકાળમાં કોઈ બીજી જગ્યાએ જઈને એનું કાર્ય કરી શકે છે. પણ એટ અ પોઈન્ટ ઓફ ટાઈમ, એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ, એક જ પુદ્ગલ પરમાણુ બે જગ્યાનું કાર્ય નથી કરી શકતું. એને કયો અભાવ કીધો? અન્યોન્ય અભાવ. ખ્યાલ આવ્યો ને? આ સ્પેશિયલ અભાવ શું કામ કીધો? જે ખાલી પુદ્ગલમાં જ લાગુ પાડ્યો, બીજા કોઈમાં નહીં. કેમ કે બીજા કોઈ જ દ્રવ્યમાં આવી શક્તિ નથી કે એક જગ્યાએથી મૂવ થઈને અન્ય જગ્યાએ જઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? પણ પુદ્ગલ પરમાણુમાં એવી શક્તિ છે કે એક જગ્યાએથી અન્ય જગ્યાએ જઈ શકે છે. ખ્યાલ આવ્યો ને, એટલે એના માટે સ્પેશિયલ અભાવ કીધો અન્યોન્ય. તો જો ફરીથી સમજીએ, અત્યંત અભાવે શું કર્યું કે છએ છ દ્રવ્યનો આપસમાં એકબીજામાં અભાવ પ્રૂવ કરી દીધો. પ્રાગ ભાવને પ્રધ્વંસ અભાવે શું કર્યું કે કોઈ એક જ દ્રવ્યની જે અનંતાનંત પર્યાયો છે એ અનંતાનંત પર્યાયોનો એકબીજામાં અભાવ પ્રૂવ કરી દીધો. એટલે કે બધી પર્યાયો સ્વતંત્ર, બધા દ્રવ્ય એકબીજાથી સ્વતંત્ર, અને અન્યોન્ય અભાવે શું કર્યું કે બે પૂદગલ પરમાણુની વર્તમાન પર્યાય એકબીજાથી સ્વતંત્ર. એટલે બે પૂદગલની પણ આપસમાં સ્વતંત્રતા. એટલે વિશ્વના બોટમ લાઈન જો ધ્યાનથી સાંભળજો, વિશ્વના દરેકે દરેક દ્રવ્ય, એના દરેકે દરેક ગુણો અને એની દરેકે દરેક પર્યાયો આપસમાં એકબીજાથી સ્વતંત્ર છે, એ મહાસિદ્ધાંતને એ કહેવાય ચાર અભાવ. ખ્યાલ આવે? જો આપણે એક જ લાઈનમાં સમઅપ કરી લીધું, વિશ્વના એવા મહાસિદ્ધાંતને કે દરેકે દરેક દ્રવ્ય, દરેકે દરેક ગુણો અને દરેકે દરેક પર્યાયો આપસમાં એકબીજાથી સ્વતંત્ર છે, આને કહેવાય ચાર અભાવ. હવે કોઈ પૂછી શકે ને કે આવું બધું કીધું શું કામ, આ બધું શું કામ કોમ્પ્લિકેશન કર્યું? હા, સીધું સીધું કીધું તું ને કે ભાઈ છ દ્રવ્ય છે, એના પર્યાયો છે, દ્રવ્ય ગુણ છે, તો એ તો સમજાઈ ગયું તું અમને. હવે આટલું બધું કોમ્પ્લિકેશન શું કામ કર્યું? જો કોમ્પ્લિકેશન નથી કર્યું, આપણી લાઈફ બહુ સિમ્પલ કરી નાખી. જો ધ્યાનથી સાંભળજો, આ જ સિદ્ધાંતને તમે કોમન લેંગ્વેજમાં કહો તો આર્ટ ઓફ લિવિંગ છે, એને આધ્યાત્મિક એંગલથી કહો તો મોક્ષ માર્ગ છે. ખ્યાલ આવ્યો કે નહીં? મોક્ષ માર્ગ કહો કે એને આર્ટ ઓફ લિવિંગ કહો કે એને જૈન ધર્મના પ્રાણ કહો, જે જૈન ધર્મનો વન ઓફ ધ બેઝિક મોસ્ટ ફાઉન્ડેશનલ પ્રિન્સિપલ કોઈ હોય તો આ ચાર અભાવનો પ્રિન્સિપલ છે. સ્વચતુષ્ટય ને પરચતુષ્ટય આપણે જયારે પહેલા જ કીધા હતા, તો દેટ ઓલરેડી મેન્ટ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. આ ચાર અભાવથી પ્રૂવ શું થાય છે? જો બધા જ દ્રવ્ય ગુણ પર્યાય આપસમાં એકબીજાથી સ્વતંત્ર છે, એનો મતલબ એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. અરે, એક પર્યાય અન્ય પર્યાયનું કાંઈ કરી શકતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? જો આર્ટ ઓફ લિવિંગ કેવી રીતના છે કે મમ્મી છોકરાને કે બેટા ભણવા બેસ, એક્ઝામ આવે છે, અને છોકરાને શું જોવું હોય? છોકરાને આઈપીએલ જોવું, આઈપીએલ ચાલુ થયું ને, તો મમ્મી છોકરાનું કાંઈ જ કરી શકતી નથી. છોકરાનું છોકરો મમ્મીનું કાંઈ કરી શકતો નથી. આ કયો અભાવ થયો? એક બે જો જીવ દ્રવ્ય તરીકે જુઓ આપસમાં બે જીવ, તો અત્યંત અભાવ, અને બેના શરીર તરીકે જુઓ તો વર્તમાનમાં બે શરીર જુદા છે, એટલે અન્યોન્ય અભાવ. ખ્યાલ આવ્યો કે નહીં? અચ્છા, હવે છોકરો પણ, છોકરો વર્તમાન પર્યાયમાં ટીવી જુએ છે તો ભવિષ્યની પર્યાયમાં એ ફેલ જ થશે એવી કોઈ ગેરંટી નથી. એ તો એ પાછળથી પણ ભણીને કદાચ પાસ થઈ શકે કે નહીં? તો વર્તમાન પર્યાયનો ભવિષ્યની પર્યાયમાં અભાવ એ પ્રધ્વંસ અભાવ. અચ્છા, એ છોકરો વર્તમાનમાં ટીવી જુએ છે તો ભૂતકાળમાં એને ભણેલું હશે, એ ભણેલું એને યાદ રહેશે કે નહીં રે? એ યાદ રહેશે કે નહીં રે? એ પણ વર્તમાન પર્યાયનો ભૂતકાળની પર્યાયમાં અભાવ. ખ્યાલ આવે છે કે નહીં? જો ઘણીવાર આપણે છોકરાઓ ઉપર અનનેસેસરી પ્રેશર નાખી દેતા હોય કે ભણ 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 ભણ, અરે બિચારો જરાક શ્વાસ તો લે કે નહીં? ખ્યાલ આવે છે ને? એમાં વર્તમાનમાં આપણે સ્કૂલો ચાલુ નથી એટલે આપણને લાગે કે ભાઈ સ્કૂલ નથી ચાલુ એટલે છોકરાઓ શાંતિમાં હશે, આનંદમાં હશે, મજા કરતા હશે. કોઈ મજા નથી કરતા, બિચારા વર્તમાનમાં ઘરે બેસીને ભણે છે. કેટલું બધું હોમવર્ક હોય, આવી રીતના વર્ચ્યુઅલ ક્લાસ લેવાના હોય, બધું લખીને આમ બતાવવાનું, હોમવર્ક સબમિટ કરવાના, આમ તેમ. ખ્યાલ આવે છે? રમવા જવા ન મળે, હવે બધું બહાર તો જઈ શકાય નહીં, આખો દિવસ ઘરમાં પુરાઈ રહેવાનું છોકરાઓને કેટલું અઘરું પડે. ખ્યાલ આવે છે કે નહીં? તો દેટ અસાઇડ, આપણે વાત શું ચાલે છે? આ ચાર અભાવ જ આર્ટ ઓફ લિવિંગ છે. તમે એમ વિચાર કરો કે ભાઈ મેં કોઈકને સલાહ આપી અને એને માનવી જ જોઈએ તો એનું ભલું થશે. આપણો તો સ્ટ્રોંગ ઓપિનિયન છે ને, સમજો કોઈને માથું દુખતું હોય ઘરમાં અને તમે કહો કે ભાઈ આ માથું દુખે છે ને આ ગોળી ખાઈ લે તારું સારું થઈ જશે, અને એ શું જાણતો હોય કે ભાઈ આ માથું શેનું દુખે છે, કે ભાઈ આ બહુ થાક લાગ્યો છે ને, ઊંઘ નથી થઈ એને કારણે દુખે છે, એટલે ગોળીથી કાંઈ નહીં થાય, મારે સુઈ જવું પડશે, બસ એક જ ઈલાજ છે. હવે હું મારો પક્ષ પકડી રાખું, એ એનો પક્ષ પકડી રાખે તો ઘરમાં શું થાય, ઘરમાં માથાકૂટ જ થાય. આ ચાર અભાવનો સિદ્ધાંત આપણને શું કહે છે કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ જ કરી શકતું નથી. ખ્યાલ આવે છે ને? તો હું મારો ઓપિનિયન ભલે વ્યક્ત કરું પણ સામેવાળો માને જ અને એ ફોલો કરે જ એવો આપણો પક્ષ ન હોવો જોઈએ, તો આપણે ઘરમાં પણ શાંતિથી બધા જીવી શકીએ. ખ્યાલ આવે છે કે? એનાથી આગળ જો વિચાર કરીએ, જો ખાવા પીવાથી આ શરીરનું ભલું બુરું થતું હોત તો અત્યંતા ભાવ હોત જ નહીં ને, સોરી અન્યોન્ય ભાવ હોત જ નહીં ને. આપણે બધા શું ચિંતામાં છે કે ભાઈ બધા ઘરે છીએ એટલે કોઈ શારીરિક કસરત નથી થતી, તો આ શરીર જાડું થતું જાય છે, શરીર પતલું થતું જાય છે, હા આમ થતું જાય છે, તેમ થતું જાય છે, આંખોમાં આ કુંડાળ આવી ગયા, આ લાઈનો થતી જાય છે, આ પોડલા થઈ ગયા, આમ આપણે શરીરની કેટલી ચિંતા કરીએ છીએ, કરીએ છીએ કે નહીં? અને ખરેખર તમે આ જ્યુસ પીઓ, પેલો કારેલાનો પીઓ, પેલું દૂધીનો પીઓ, તમે ચવનપ્રાશ ખાઓ, તમે આમ કરો તેમ કરો, એક પૂતગલ પરમાણુ આ શરીરના કોઈ પૂતગલ પરમાણુનું કાંઈ કરી શકવા માટે સક્ષમ નથી નથી નથી. ખ્યાલ આવે છે ને? આ શરીરનું મેકેનિઝમ જેવું ચાલવાનું છે એવું ઓટોમેટિકલી ચાલે છે. આપણા કંઈ ખાવાથી કે ન ખાવાથી એમાં ભલું બુરું થાય છે એવું બિલકુલ નથી. હે, પેલો લીંબુનો જ્યુસ પીએ તો ઇમ્યુનિટી વધી જાય, પેલી કંઈક હોમિયોપેથીની ગોળી ખાઈએ તો ઇમ્યુનિટી વધી જાય, ઇમ્યુનિટી વધી જાય તો આપણને વાયરસ ન લાગે. ખ્યાલ આવે છે ને? જે સમયે જે કાળે જે ક્રિયા થવાની હોય તે સમયે તે કાળે તે ક્રિયા થાય જ છે. હા, આપણે આપણો પુરુષાર્થ કરીને આપણું પ્રિકોશન આદિ લઈએ, ખ્યાલ આવે છે ને? પણ એ પ્રિકોશન લીધા પછી કોને કયા નિમિત્તથી ક્યાંથી ક્યાંથી વાયરસ આવીને લાગી જાય તો કોઈ આપણા હાથની વાત છે? કોઈ કાંઈ કંટ્રોલ કરી શકે છે? જો કંટ્રોલ કરી શકતા હોત તો આખી દુનિયાના બધા ડોક્ટરો છે એ કેમ કાંઈ કરી શકતા નથી? ખ્યાલ આવે છે ને? આનાથી શું પ્રૂવ થાય છે કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ જ કરી શકતું નથી. ખ્યાલ આવે? મોક્ષ માર્ગ તરીકે આનો વિચાર કરો તો જીવ અનાદિકાળથી આ શરીરનું જ કાર્ય કરવા માટે મથી રહ્યો છે. મથી રહ્યો છે કે ભાઈ પૈસા ભેગા કરું, પૈસા ભેગા કરીશ તો મને બધી સુખ સુવિધાઓ મળશે, સુખ સુવિધા મળશે તો એનાથી મને સુખ થશે. પૂતગલથી જીવને સુખ ઉત્પન્ન કરવાની કોશિશ કરી રહ્યા છે પણ આ બેઝિક અત્યંતા ભાવને જાણતા નથી. જો અત્યંતા ભાવને જાણી લે તો ખબર પડે કે ભાઈ ગમે તેટલા પૂતગલના સ્કંધ ભેગા કરી લેશું પણ જીવમાં સુખ એનાથી ઉત્પન્ન નહીં જ થાય. જીવનું સુખ ઉત્પન્ન કરવું એ જીવના પોતાના હાથમાં છે. જીવ પોતે જ પુરુષાર્થથી પોતાનું સુખ ઉત્પન્ન કરી શકે છે. કોઈ અન્ય પદાર્થ, કોઈ પૂતગલ પદાર્થ આવીને જીવમાં સુખ ઉત્પન્ન કરી શકવા માટે સક્ષમ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આવી રીતના વિચાર કરતા ચાર અભાવનો જ્યાં શ્રદ્ધા આવી જાય આપણને, ચાર અભાવની જ્યાં બિલીફ બેસી જાય તો જીવ એકદમ નિરાકુળ થઈ જાય, એકદમ શાંતિનો અનુભવ કરે. હવે તો બધી જ વસ્તુને, વિશ્વની જેટલી વસ્તુ છે એનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે કે ભાઈ બધી વસ્તુ જાણે છે. જો આમ થયું, જો આમ થયું, જો આજે આટલા કેસ આવી ગયા, જો આજે આટલું આવી ગયું, જો આ વેક્સિનની વાત આવે છે, જો આ વેક્સિન ગોતાઈ ગઈ. ખ્યાલ આવે છે ને? જ્યાં સુધી જે કાર્ય ચાલવાનું છે ત્યાં સુધી તે કાર્ય ચાલે જ છે. ખ્યાલ આવે ને? આજે આટલા વર્ષોથી આપણે ઇન્ફ્લુએન્ઝા, જે ફ્લૂ કહીએ છીએ ને, સાધારણ તાવ, એ તો છે જ ને વર્ષોથી. તો એની ક્યાં કોઈ વેક્સિન ને એની, ભલે તમે ફ્લૂ શોટ લો તો એ ત્રણ મહિનામાં કે વર્ષમાં કે તો પતી જાય, વળી પાછા લેવા પડે. ખ્યાલ આવે છે ને? એના કરતા માણસ નેચરલ જ ઇમ્યુનિટી શું કામ ન વધારે, એવા ફ્લૂ શોટ ને બધા અભક્ષ્ય વસ્તુઓ શું કામ લેવી. ખ્યાલ આવે છે કે નહીં? એના કરતા નેચરલ જ ઇમ્યુનિટી તમારી એટલી વધારો કે આપણા શરીરની એટલી તાકાત હોય કે કોઈ તાવ ભાવ આદિ આપણને આવે જ નહીં, અને આવે તો પણ ચિંતા ના કરવી, શરીરનું તો જે થવાનું હશે એ જ થાય છે. જેટલું આયુષ્ય આદિ લખીને લાવ્યા છે, જેટલો સાતા વેદનીયનો ઉદય લખીને આવ્યા છે, અથવા જેટલો અસાતનો ઉદય લખીને આવ્યા છે એટલો ભોગવવાનો જ છે. એટલે જીવનો ઉપયોગ, આપણું જ્ઞાન ત્યાંથી હટાવીને આ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને સમજમાં લગાવવું, એ જ વસ્તુ સ્વરૂપની સાચી સમજણ છે. ખ્યાલ આવે કે નહીં? જો આગળ વધીએ, આપણે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોવાના બાકી છે. કયા છે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક? આ ચાર અભાવને માનવામાં ન આવે તો શું દોષ આવે, અને ચાર અભાવને માનવાથી શું લાભ. બરાબર, આપણે અત્યાર સુધી શું જોયું? અભાવની પરિભાષા જોઈ, ચાર અભાવની પરિભાષા જોઈ. એ ચાર અભાવ કેવી રીતના બધા દ્રવ્યને સ્વતંત્ર, ચાર અભાવને કારણે દરેકે દરેક દ્રવ્ય ગુણ પર્યાય કેવી રીતના સ્વતંત્ર થાય છે એ જોયું. આપણે વચમાં વચમાં ઉદાહરણો પણ લઈ લીધા. હવે પ્રશ્નોત્તર માળાની બુકમાં તો ઘણા બધા ઉદાહરણ છે, એ તમે તમારી જાતે જોજો. બરાબર, આપણે છેલ્લા બે ટોપિક લઈએ છે. ચાર અભાવને ન માનવામાં આવે તો શું દોષ? સૌથી પહેલું, જો પ્રાગભાવને ન માનવામાં આવે તો પ્રાગભાવ શું કહે છે? કે વર્તમાનનો પૂર્વ પર્યાયમાં અભાવ. જો એવું ન માનીએ તો વર્તમાન પર્યાયનો પૂર્વમાં સદભાવ માનવો પડે. બરાબર ને? એટલે સમજો કે વર્તમાનમાં હું બોલું છું તો ભૂતકાળમાં પણ હું બોલતો જઉં, તેનો મતલબ એનાથી ભૂતકાળમાં હું બોલતો જ રહું, તેમ તો હું બોલતો જ રહું, બોલતો જ રહું, બોલતો જ રહું, તો કાર્ય અનાદિકાળનું ઠરે. ખ્યાલ આવે છે ને? કે વર્તમાનમાં જે પણ કોઈ કાર્ય થતું હોય છે એ કાર્ય અનાદિકાળથી ઠરે. અમે સ્કૂલમાં નાના હતા ત્યારે એક સ્ટોરી આવતી હતી કે ભાઈ, દિવસની શરૂઆતમાં કોઈ દોશીએ કંઈક કાર્ય કરવાનું ચાલુ કર્યું, પૈસા ગણવાનું ચાલુ કર્યું, તો આખો દિવસ પૈસા જ ગણતી રહી, પૈસા જ ગણતી રહી. ખ્યાલ આવે છે ને? એવું બધું સ્ટોરીમાં સારું લાગે, પણ હકીકતમાં આવું ક્યારેય બનતું નથી. કેમ કે એક પર્યાયનો, વર્તમાન પર્યાયનો ભૂતમાં અભાવ હોવાથી કોઈ કાર્ય અનાદિકાળથી થતું નથી, અને વર્તમાન પર્યાયનો ભવિષ્યકાળમાં અભાવ હોવાથી કોઈ પણ કાર્ય અનંતકાળ સુધી થયા કરતું નથી. જે આપણે સામાન્ય ગુણ ભણ્યા ને, તો એમાં એક દ્રવ્યત્વ ગુણ ભણ્યા. દ્રવ્યત્વ ગુણ શું કહે છે? કે જે શક્તિને કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલતી રહે. અવસ્થાઓ નિરંતર બદલતી રહે એનો મતલબ કે એક અવસ્થા અન્ય અવસ્થા સુધી ટકતી નથી. દરેકે દરેક પર્યાયનો ઉત્પાદ થાય છે અને આગલા જ ક્ષણે એ પર્યાયનો વ્યય થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? પર્યાયનો ઉત્પાદ અને પર્યાયનો વ્યય, નેક્સ્ટ સમયમાં નવી પર્યાયનો ઉત્પાદ, પાછો એનો વ્યય, એના પછી વળી પાછો નવી પર્યાયનો ઉત્પાદ, પાછો વ્યય, એમ કરીને પર્યાયોનું ચક્ર નિરંતર નવું નવું ચાલ્યા કરે છે. પ્રાગભાવ અને પ્રધ્વંસભાવથી એમ નક્કી થયું કે આજે દરેક નવી પર્યાય ઉત્પન્ન થઈ, એ પર્યાય એ પોતાની સ્વતંત્રતા લઈને આવે છે. એ પર્યાયમાં જે કાર્ય થવાનું છે તે કાર્ય થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળ, અન્યોન્ય ભાવ ન માનવામાં આવે તો શું દોષ આવે? અન્યોન્ય ભાવ ન માનવામાં આવે તો એક પૂદગલની વર્તમાન પર્યાયનો અન્ય પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાયમાં સદભાવ થઈ જાય. એનો મતલબ કે આજે પેનના પરમાણુઓ છે એ વર્તમાનમાં પેનમાં પણ છે અને મારા હાથમાં પણ છે. એટલે વર્તમાનમાં મારા હાથ, આપણા ઘરમાં કેટલા બધા ફર્નિચર ને બધું હોય ને, બધું પૂદગલથી બનેલું છે, બધું પૂદગલથી બનેલું છે. અને જો અન્યોન્ય ભાવ ન માનવામાં આવે તો ખુરશી, ટેબલ, આ કબાટ, આ સોફો આદિ જુદા જુદા ન રહે, બધા ભળીને એક જ પૂદગલ થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? કેમકે એકનો બીજામાં સદભાવ થઈ જાય તો આ ખુરશી ને ટેબલ બે ભળીને એક જ થઈ જાય, બે જુદા જુદા ન રહે. ખ્યાલ આવે ને? પણ એવું તો બનતું નથી. માટે એ પણ ન માનવામાં આવે તો દોષ લાગે છે. અન્યોન્ય ભાવ ન માને તો એ દોષ આવે છે. અચ્છા, અત્યંતા ભાવ ન માને તો શું દોષ આવે? અત્યંતા ભાવ ન માનવામાં આવે તો એક પદાર્થનો અન્ય પદાર્થમાં અભાવ ન રહે. જો એક પદાર્થનો અન્યમાં અભાવ ન રહે તો એનો મતલબ બે પદાર્થ ભળીને એક જ થઈ જાય. તો એમ તો આપણે કહીએ છીએ ને, પરિભાષા શું છે વિશ્વની, કે જેમાં છ દ્રવ્ય રહેલા છે તેને વિશ્વ કહેવાય. પણ પછી છ છ રહે જ નહીં, છ ભળીને કાં તો પાંચ થઈ જાય, ચાર થઈ જાય, અરે એક જ થઈ જાય. કેમકે એકનો બીજામાં અભાવ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો અત્યંતા ભાવ ન માનવામાં આવે તો વિશ્વના જુદા જુદા દ્રવ્ય જુદા જુદા જ ન રહે, બધા એક જ થઈ જાય માટે વિશ્વનો જ નાશ થઈ જાય. ખ્યાલ આવે છે ને? માટે આ ચાર અભાવને ન માનવામાં આવે તો એટલો મોટો દોષ લાગે છે કે આખું વિશ્વ જ નાશ થઈ જાય. પણ ક્યારે વિશ્વને નાશ થતા જોયું? ક્યારે જોયું તમે? અનાદિકાળથી છે, હજી અનંતકાળ રહેવાનું જ છે. એનો મતલબ કે ચાર અભાવનો સિદ્ધાંત એ 100% છે, એમ જ છે અને એમ જ રહેવાનો છે. તો જો છેલ્લો ટોપિક આપણો કે આ ચાર અભાવને જાણવાથી શું ફાયદા થયા, ફાયદા શું થયા ચાર અભાવને જાણવાથી? જો સૌથી પહેલું પ્રાગભાવ. પ્રાગભાવ શું કહે છે? વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં અભાવ. તો ભાઈ હવે નિશ્ચિંત થઈ જાઓ, પ્રસન્ન થઈ જાઓ. કેમ કે ભૂતકાળમાં ગમે તેટલા દોષ કર્યા હોય ને, ગમે તેટલા પાપ કર્યા હોય ને, એને ભૂલી જાઓ. જીવ સ્વભાવથી ભગવાન સ્વરૂપ છે ને, તો ભૂતકાળમાં ભલે દોષો કર્યા હશે, વર્તમાન પર્યાયમાં જીવ પેલા દોષોથી ઇન્ફ્લુઅન્સ નથી થતો. ભૂતકાળના દોષોથી ઇન્ફ્લુઅન્સ નથી થતો ભાઈ, વર્તમાન પર્યાય સ્વતંત્ર છે. અને એમાં જો જીવ પુરુષાર્થ કરે તો પોતાનું કલ્યાણ કરી શકે છે. કરી શકે છે કે નહીં? જો વર્તમાન પર્યાયના પુરુષાર્થથી પોતાનું કલ્યાણ કરી શકે છે, એનો મતલબ જીવ જૂના દોષોથી નિર્ભાર થઈ જાય. ખ્યાલ આવે છે ને? જો ચરણાનુયોગની ભાષામાં એમ જ કહેવાય કે ભાઈ જૂના કરેલા દોષોનો પ્રાયશ્ચિત કરો, પ્રાયશ્ચિત કરો, પ્રાયશ્ચિત કરો, ઉપવાસ કરો, તપ કરો, આમ કરો, તેમ કરો. ખ્યાલ આવે છે ને? એ તો બોલવાની ભાષા છે. પણ દ્રવ્યાનુયોગમાં શું કહે છે? માનવાનું શું, સમજવાનું શું? એક પર્યાયનો બીજી પર્યાયમાં અભાવ. એટલે જૂના દોષો મને હવે કાંઈ બોધર કરી શકતા નથી. વર્તમાન પર્યાયમાં પોતાના દ્રવ્ય સ્વભાવનો આશ્રય લેવો, એનો અનુભવ કરવો, એ જૂની પર્યાયનો પુરુષાર્થ પ્રાયશ્ચિત છે. ખ્યાલ આવ્યો કે નહીં? પ્રાયશ્ચિત કરો એટલે શું? ખરેખર પ્રાયશ્ચિત કરો એટલે શું? કે ભાઈ જૂના કરેલા દોષોને યાદ કરી રડ્યા કરવું, એને પ્રાયશ્ચિત કહેવાય? એમ નહીં. વર્તમાન પર્યાયમાં પોતાના આત્માનો અનુભવ કરો. એ આત્માનો અનુભવ કરવાથી જે જૂના કરેલા દોષો છે એનો પ્રાયશ્ચિત થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે પ્રધ્વંસા ભાવને જાણવાથી શું ફાયદો થયો? કે વર્તમાન પર્યાયનો ભવિષ્યકાળમાં અભાવ. ભાઈ વર્તમાનમાં પણ જો તમારાથી કંઈ દોષ થઈ ગયા હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા કોઈ પાપ કર્યા હોય તો ચિંતા ના કરો, ભવિષ્યકાળની પર્યાયમાં વર્તમાનનો, એટલે વર્તમાનનો ભવિષ્યમાં અભાવ છે. આ બધા પાપ હવે ભવિષ્યમાં આગળ કન્ટિન્યુ નહીં રહે. તમે ભવિષ્યમાં હજી તમારો પુરુષાર્થ કરીને તમારું કલ્યાણ કરવા માટે સક્ષમ છો. બોલો, આ જીવ ચાર ગતિમાં ભમ્યો તો કેટલા અનંત પાપ કર્યા હશે કે નહીં અનાદિકાળથી? તો પણ વર્તમાનમાં ભગવાન સ્વરૂપ છે કે નહીં? એનો ક્યારે નાશ થયો? સ્વભાવનો ક્યારે નાશ નથી થતો? માટે પ્રધ્વંસા ભાવથી, પ્રાગભાવને પ્રધ્વંસા ભાવથી જીવ પર્યાયમાં હળવો થઈ જાય છે. ભૂતકાળને ભવિષ્યકાળને વિચાર નહીં કરવો. આપણે આખું જીવન પ્લાનિંગમાં જ કાઢી નાખ્યા, પાસ્ટ એનાલિસિસ અને ફ્યુચર પ્લાનિંગ. અરે બધું છોડો, વર્તમાનમાં જીવો. વર્તમાનમાં પોતાના આત્માનો આનંદ લો. ભૂત ભવિષ્યનું ભૂલી જાઓ, એ તો પર્યાયની જે યોગ્યતા છે એ પ્રમાણે થવાનું છે. અન્યોન્ય ભાવને જાણીને શું ફાયદો થયો? કે ભાઈ એક પૂદગલ પરમાણુ અન્ય પૂદગલ પરમાણુની વર્તમાન પર્યાયમાં કંઈ કરી શકતો નથી. મતલબ કે આ પેન આ પેપરનું કંઈ કરી શકતી નથી. આ પેનથી લખાયેલા અક્ષરો, આપણે બોલીએ જેવી રીતના કે પેનથી અક્ષરો લખાયા, બાકી એનાથી લખાયા નથી. દરેકે દરેક પૂદગલ પરમાણુ સ્વતંત્ર છે. જો બધા પૂદગલ પરમાણુ સ્વતંત્ર છે તો પૂદગલ જીવનું ક્યાંથી કંઈ કરી આપે? ખ્યાલ આવે ને? તો અન્યોન્ય ભાવથી શું થયું? કે ભાઈ જીવ આ પૂદગલોથી નિરપેક્ષ થઈ ગયો. સંયોગોને ભેગા કરવાની માગજમારી નહીં કરો. પોતાના આત્મામાં આનંદ લો. જેટલું પણ સુખ સુવિધા તમારી પાસે હોય એટલામાં સેટિસ્ફાઈ રહ્યો. સેટિસ્ફેક્શન એ જીવની પ્રોપર્ટી છે. ખ્યાલ આવે ને? ઈચ્છા નિરોધો તપ. પોતાની ઈચ્છાનો નિરોધ કરવો એ જ તપ અને સુખનો ઉપાય છે. અને છેલ્લું અત્યંતા ભાવને જાણીને શું ફાયદો? એક દ્રવ્ય અન્ય દ્રવ્યમાં ત્રિકાળ અભાવ છે. એક પદાર્થ અન્ય પદાર્થમાં ત્રણેય કાળ કંઈ કરી શકતો નથી. એનો મતલબ જીવ ખુશ થઈ જાય. તારા જીવનું કોઈ પણ અન્ય દ્રવ્ય અનાદિકાળથી કાંઈ બગાડ્યું નથી અને ભવિષ્યમાં પણ કાંઈ બગાડી શકે એમ નથી. જીવ પોતાની જ ભૂલથી પોતે દુઃખી હતો અને પોતાની જ ભૂલ સુધારીને પોતે સુખી થઈ શકે છે. આ રીતે ચાર અભાવ, એ જે આપણા જૈન સિદ્ધાંતનો એક ફંડામેન્ટલ ટોપિક છે, એને જાણીને જીવ અન્ય પદાર્થોથી તો સ્વતંત્ર થયો જ, પોતાની અનેક જુદી જુદી પર્યાયમાં પણ આપસમાં કારણ કાર્યથી સ્વતંત્ર થયો. સ્વતંત્ર થયો તો શું, સ્વતંત્ર છે જ. હવે એને માન્યતામાં એ સ્વતંત્રતા સ્વીકારી તો જીવ હળવો થઈ ગયો, સુખી થયો. સુખી થવા માટે કરવું શું છે, વસ્તુ સ્વરૂપનું સાચું જેવું સ્વરૂપ છે એવું માનવું, એ જ સુખી થવાનો ઉપાય છે. જો આ રીતે આપણે ચાર અભાવનો ટોપિક આ ક્લાસમાં જોયો, હવે નેક્સ્ટ ક્લાસમાં જે પાંચમો અધ્યાય ષટકારક છે એને આપણે વિશેષ ડિટેલથી જોશું. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રહેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દેત હું ગો. બોલો જીનવાણી માતનો જય હો. જય જીનેન્દ્ર પ્રધાન.